તારીખ 1/9/1996 શ્રી સમયસર સંવર અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું લંડનમાં પ્રવચન.
સંવર અધિકાર ગાથા 181 માસિક 83. ગાથાર્થકાલના સ્વાધ્યાયમાં થયો છે આપણે, એમાં પ્રથમ ગાથામાં ઉપયોગ એટલે જ્ઞાનની પર્યાય અને ક્રોધાદિ વિભાવ ભાવ એકબીજામાં નથી એમ વિભાવ અને સ્વભાવનું ભેદજ્ઞાન કરાવ્યું છે. બીજી ગાથામાં કર્મ અને નો કર્મ પણ જ્ઞાનમાં એટલે આત્મામાં નથી એ પ્રકારે ભેદજ્ઞાન કરાવ્યું છે. આચાર્ય મહારાજનું પ્રતિપાદન જે ક્રમથી છે એ ક્રમનો વિષય પણ ધ્યાન આપવા જેવો છે. ક્રમ એટલે શું? કે કામ કરવાની પદ્ધતિ. પહેલાં શું કરવું, પછી શું કરવું, પછી શું કરવું, એવું જે સુવ્યવસ્થિત કાર્ય કરવું છે એ કાર્ય પદ્ધતિને ક્રમ પદ્ધતિ કહે છે. એના ઉપર ગુરુદેવશ્રી એમ દ્રષ્ટાંત આપતા કે આપણા ઘરે શેરો બનાવીએ છીએ એ 1000 વર્ષ પહેલાં પણ એ જ પદ્ધતિથી બનતો હતો, આજે પણ એ જ પદ્ધતિથી બને છે. પહેલાં લોટને ઘીમાં શેકવો પડે, પહેલાં પાણી ન નખાય. લોટ શેકાઈ જાય પછી પાણી નાખવું. ગોળનું કે સાકરનું પાણી નાખવું હોય તો પણ કામની વ્યવસ્થા જે રીતે છે એ રીતે કામ થાય છે. ગોળનું પાણી ઘી અને લોટ એક સાથે ચૂલા ઉપર ચડાવે તો પણ શેરો ન બને. એમ આ એક બહુ મોટું કાર્ય છે. જીવનો આખો સંસાર નાશ પામે, સંસારને બધા જ પ્રકારની ઝંઝટ છૂટી જાય અને સદાને માટે જીવ સુખી થાય એવું કોઈ મહાન કાર્ય છે તો એના કામની પણ કોઈ સુવ્યવસ્થા હોવી ઘટે છે. આચાર્ય મહારાજે જે ક્રમથી પ્રતિપાદન કર્યું છે, જે પહેલી ગાથામાં કહ્યું પછી બીજી ગાથામાં કહ્યું, એમાં પણ એમનો સંકેત છે કે કોઈ પણ જીવે ભેદજ્ઞાન કરવું હોય તો પ્રથમ રાગથી ભેદજ્ઞાન કરવું. રાગથી ભેદજ્ઞાન કરવાથી કર્મ અને નોકર્મથી ભેદજ્ઞાન આપોઆપ થઈ જશે. કેમ કે કર્મ અને નોકર્મ સાથે સંબંધ કરનાર તો જીવનો રાગનો પરિણામ છે. જો રાગથી જુદાપણું અનુભવ કરવામાં આવે તો રાગના વિષયભૂત એવા જે કર્મ અને નોકર્મ છે તેનાથી આપોઆપ જ ભેદજ્ઞાન થઈ જાય છે. એમ જે ક્રમથી એમણે પ્રતિપાદન કર્યું છે એ એમ પણ સૂચવે છે કે અમે પણ આ પ્રકારે જ ભેદજ્ઞાન કરેલું છે, આ ક્રમથી જ ભેદજ્ઞાન કરેલું છે. અને અનંત જ્ઞાનીઓ પણ એ જ ક્રમથી ભેદજ્ઞાન કરે છે એમ એકમાં અનંત જ્ઞાનીઓનો સમાવેશ થઈ જાય છે. એટલે ભેદજ્ઞાનના સ્ટેજ સુધી પહોંચેલા આગળ વધેલા મુમુક્ષુ જીવે ભેદજ્ઞાનનો પ્રારંભ ક્રોધાદિ અથવા રાગાદિ ભાવથી કરવો જોઈએ. અને જો રાગ અને ક્રોધથી ભેદજ્ઞાન થાય તો શુદ્ધોપયોગ પ્રગટ થાય, એ પ્રેક્ટિસના ફળ સ્વરૂપે શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય, શરૂઆત થાય. બીજી એક વાત એવી છે કે સમજવાની દ્રષ્ટિએ દેહાદીથી ભિન્નતા સમજવી એમ પહેલા સમજવાની શરૂઆત થાય છે અને પછી રાગાદીથી ભિન્નતાને સમજવાની શરૂઆત થાય છે. કેમ કે સમજણમાં પહેલા સ્થૂળ સમજણ પણ બરાબર ન હોય તો સૂક્ષ્મ સમજણ બરાબર ન આવી શકે. એટલે સમજવાનો ક્રમ એવો બને છે કે પહેલાં જડથી, સંયોગોથી, નોકર્મોથી, શરીરથી આત્મા ભિન્ન છે એમ સમજાવવામાં આવે છે અને એ સહેલાઈથી સમજાય છે. કેમ કે જડ છે એ સ્થૂળ પદાર્થ છે અને સ્થૂળ પદાર્થથી જડથી ચૈતન્યની ભિન્નતા વિચારવી સમજવી સહેલી પડે છે. ક્રોધાદિ પરિણામ અને રાગાદિ પરિણામ એ જીવના જ ચારિત્ર ગુણની પર્યાયો છે, જેમ ઉપયોગ છે એ જ્ઞાન ગુણની પર્યાય છે એમ ક્રોધાદિ ભાવ ચારિત્ર ગુણની પર્યાય છે. એટલે આત્માની જ પર્યાય છે, પણ તે આત્માની વિભાવિક પર્યાય છે. વિભાવ પર્યાયને અધ્યાત્મના પ્રકરણમાં રોગ કહેવામાં આવે છે. રોગ એટલે ફોરેન એલિમેન્ટ. આપણે ખોરાક ખાઈએ છીએ અને એ ખોરાકના પરમાણુ પલટીને શરીરના પરમાણુ બને છે. કેટલાક પરમાણુ લોહી બને છે, કેટલાક હાડકામાં, કેટલાક ચામડીમાં, કેટલાક માંસમાં એ વગેરે. ખોરાકથી શરીરનું બંધારણ થાય છે, પણ એ જ ખોરાક પચે નહીં અથવા હોજરીમાં ગયા પછી વિકૃતિ થાય અને રોગ થાય તો એમાં પોઈઝન ઉત્પન્ન થાય છે. એટલે એને શરીર સંગરતું નથી, શરીર એનો પ્રતિકાર કરે છે અને રોગને મટાડવાનો અંદરથી અને બહારથી ઈલાજ કરવામાં આવે છે. કહેવાનો મતલબ એટલો છે કે આહારના પરમાણુ શરીરને અનુકૂળ પણ બને છે ખોરાકના પરમાણુ, અને પોઈઝન બને છે ત્યારે એને ફોરેન એલિમેન્ટ ગણીને શરીર પોતે એને બહાર ફેંકે છે. એમ આત્માની ચારિત્ર ગુણની પર્યાયમાં રાગ કે ક્રોધ કે વિભાવ થાય છે. જેટલા પ્રકારના વિભાવ વિકાર થાય છે એ બધાને ફોરેન એલિમેન્ટ ગણીને એનો નિષેધ કરવામાં આવ્યો છે, એનો નાશ કરવા માટેનો પ્રયત્ન અને પુરુષાર્થ કરવામાં આવ્યો છે. એ પ્રકારે ઉપદેશ છે. એ વિષય થોડો સૂક્ષ્મ પડે છે. દેહથી ભેદ જ્ઞાન કરવું એ સમજવામાં સહેલું છે, રાગાદિથી ભેદ જ્ઞાન કરવું એ સમજવામાં એટલું સહેલું નથી. એટલે સમજાવવામાં એમ ક્રમ પડે છે કે દેહથી ભેદ જ્ઞાન કરાવ્યા પછી રાગથી ભેદ જ્ઞાન કેમ થાય એ સમજાવવામાં આવે છે. પછી એથી આગળનો પણ અધ્યાત્મના પ્રકરણમાં સૂક્ષ્મ વિષય છે. એક સમયની પર્યાયથી પણ ત્રિકાળી શુદ્ધાત્મા ભિન્ન છે એ પણ ભેદ, સૂક્ષ્મથી સૂક્ષ્મ ભેદ જ્ઞાન છે અને એ અધ્યાત્મશાસ્ત્રોમાં એ વિષય પણ ચાલ્યો છે. અને આ સમય સારમાં છઠ્ઠી ગાથામાં એ વિષય ચાલ્યો છે કે પ્રમત અને અપ્રમત. અપ્રમત એટલે શુદ્ધ અવસ્થા પણ અને પ્રમત એટલે અશુદ્ધ અવસ્થા પણ નાયક તત્વથી ભિન્ન છે. અહીંયા સમર અધિકારમાં એટલે હદ સુધી વિષય નથી લીધો. ત્યાં જીવ તત્વનું પ્રતિપાદન કરવું છે એટલે જીવ દ્રવ્ય અને જીવની પર્યાય વચ્ચે પણ ભેદ જ્ઞાનનો ત્યાં વિષય ચાલ્યો. અહીંયા સંવર તત્વનો અધિકાર ચાલે છે એટલે સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય વચ્ચે ભિન્નતા છે એટલું પ્રતિપાદન આ ગાથાઓમાં કરેલું છે. સમજવામાં ભલે એમ એવો ક્રમ હોય કે પહેલાં દેહથી ને પછી રાગાદિથી ભિન્નતા સમજવી, પણ પ્રયોગ કરવામાં પ્રથમ રાગાદિકથી પ્રયોગ શરૂ કરવાનો છે, દેહાદિકથી નહીં. કેમ કે દેહમાં આત્મબુદ્ધિ, દેહ પ્રત્યેનો રાગ એ પણ રાગના એકત્વને લઈને છે. જો રાગનું એકત્વ છૂટી જાય તો દેહાત્મ બુદ્ધિ આપોઆપ છૂટી જાય છે, એ પરિશ્રમ જુદો કરવો પડતો નથી. એટલે મૂળમાં ઘા કર્યો છે, રોગને મૂળમાંથી મટાડવાનો આ ઉપાય છે. દેહાદી પરદ્રવ્યોથી ભિન્નતા કરવા માટે એનો ત્યાગ કરવામાં આવે છે બાહ્ય પદાર્થોનો, અને કોઈ સંથારો લઈ અને શરીરથી પણ ભેદજ્ઞાન કરે તો પણ રાગથી ભેદજ્ઞાન કરવાનું બાકી રહી જાય છે. પણ જો રાગથી ભેદજ્ઞાન કરવામાં આવે તો કર્મનો કર્મથી આપોઆપ ભેદજ્ઞાન થઈ જાય છે. એટલે આચાર્ય મહારાજે અહીંયા રાગાદિથી ભેદજ્ઞાન કરવાની ગાથા પહેલી લીધી છે. આપકો ગુજરાતી સમજમાં આતા હૈ? આતા હૈ? જબ તો ઠીક હૈ, વરના હિન્દી મેં ભી બોલને મેં મુજે આપત્તિ નહીં, લેકિન યહાં સબ ગુજરાતી ગુજરાતી બેઠે હૈ. સિકંદરાબાદથી આવ્યા છે, અસ્તિમલજી મનોત કરીને છે, સ્થાનકવાસી સમાજના બહુ મુખ્ય માણસ છે. આજ સવારના આવ્યા છે. ટીકા. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે. શું કહ્યું? આચાર્ય મહારાજનો સમજાવવાનો પ્રકાર છે એ સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક છે. એક વસ્તુની બીજી વસ્તુ નથી. એક વસ્તુ છે તે એક વસ્તુ સ્વરૂપે છે, તે બીજી વસ્તુ સ્વરૂપે નથી. બે આંગળી હોય તો પણ આ આંગળી તે આ આંગળી નથી. પુસ્તક છે તે મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ છે તે પુસ્તકનું સ્વરૂપ નથી. તમે છો તે હું નથી, હું છું તે તમે નથી. આ પ્રકારે બે વસ્તુની ભિન્નતા છે, અને એ ભિન્નતાનું લોજિક છે એમણે એ આપ્યું છે, કારણ કરીને લોજિક આપ્યું છે કે એકનું અસ્તિત્વ બંનેના પ્રદેશો, પ્રદેશો એટલે ક્ષેત્ર, એરિયા, બંનેના પ્રદેશો જુદા જુદા છે. જ્યારે બે પદાર્થના બે પ્રદેશો જુદા જુદા હોય, ક્ષેત્ર જુદું જુદું હોય, ત્યારે એકમાં બીજાનો અભાવ ગણવામાં આવે છે. સત્તા એટલે અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ. એક વસ્તુના અસ્તિત્વમાં બીજી વસ્તુનું અસ્તિત્વ નથી. અસ્તિત્વ ગુણની જે પર્યાય છે એને ક્ષેત્ર અથવા પ્રદેશ કહેવામાં આવે છે. એટલે અનુપપત્તિ એટલે ઉત્પત્તિ નહીં હોવી તે. એક પદાર્થના અસ્તિત્વમાં બીજા પદાર્થનું અસ્તિત્વની ઉત્પત્તિ જ નહીં હોવાથી બંને પદાર્થનો અસ્તિત્વ જુદા જુદા છે, અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધાર આદેશ સંબંધ પણ નથી જ. શું કહે છે કે જ્યારે બંને પદાર્થના અસ્તિત્વ જુદા જુદા છે તો પોતાના અસ્તિત્વથી દરેક પદાર્થ ટકી રહેલા છે હંમેશા, તો પછી કોઈના આધારે કોઈ ટકે છે એ વાત રહેતી નથી. પહેલી જ વાતમાં વસ્તુની ભિન્નતાના કારણથી અન્ય પદાર્થની આધાર બુદ્ધિ છોડાવી છે. આધાર બુદ્ધિ છૂટે અને ભિન્નતા સમજાય તો સુખ બુદ્ધિ પણ છૂટે. આ ચાર નીતિમાં આપણે ઘણું વિચારવું રહે છે અને પ્રયોગ કરવો પણ રહે છે. જુદા જુદા દ્રષ્ટાંતોથી એ વાત આપણે વધારે સ્પષ્ટ કરીએ તો, કે કોઈ પણ વાસણમાં પાણી હોય છે, ઘી હોય છે, પ્રવાહી પદાર્થ, ત્યારે આપણે એમ કહીએ છીએ કે વાસણના આધારે પાણી છે. આચાર્ય મહારાજ તેને ના પાડે છે, વાસણના આધારે પાણી નથી. કાચના વાસણમાં કે માટીના વાસણમાં પાણી હોય અને એના આધારે પાણી રહ્યું છે એમ આપણે જોઈએ છીએ સંયોગિક દ્રષ્ટિએ, પણ એ વાસણનો નાશ થતાં પાણીનો નાશ થતો નથી. વાસણ ફૂટી ગયું ને પાણી નીચે બીજા પાણીમાં પડી ગયું, પાણીનો નાશ થઈ ગયો કે ન થયો? આધાર આધેય સંબંધ એમ કહેવું છે કે એકના આધારે જો બીજી વસ્તુનો આધાર હોય, એક વસ્તુના આધારે બીજી વસ્તુ રહી હોય, તો એક વસ્તુનો નાશ થાય તો બીજી વસ્તુનો પણ નાશ થાય, પણ એમ બનતું નથી. એ જ રીતે આપણા શરીરના આધારે આપણો આત્મા નથી. શરીરનો નાશ થશે, આત્માનો નાશ નહીં થાય. એટલું જ નહીં, રોટલા પાણીના આધારે શરીર નથી. તમે કહો એવું તો કાંઈ વિચારી શકાય એવું નથી, રોટલા ન ખાઈએ તો ખબર પડી જાય. હા, પણ તીર્થંકર ભગવાન લઈ લ્યો, આહાર પાણી કરતા નથી. તીર્થંકર પરમાત્માને પ્રત્યક્ષપણે આહાર પાણી નથી, અને છતાં કરોડો અબજો વર્ષ સુધી એમનું આયુષ્ય હોય તો એમનો સંયોગ શરીરનો ચાલુ રહે છે. એનો મોજૂદ પુરાવો સિમંદર ભગવાન પોતે છે. 84 લાખ પૂર્વ, 1 કરોડ પૂર્વનું આયુષ લઈને આવ્યા છે, એમાં 84 લાખ પૂર્વ છદમસ્ત અવસ્થામાં છે ત્યાં સુધી આહાર પાણી લે છે. વિતરાગ સર્વજ્ઞ જિનેન્દ્ર પરમાત્માની દશા, અરિહંત દશા 13માં ગુણ સ્થાને પ્રાપ્ત થઈ અને 16 લાખ પૂર્વ સુધી એ આહાર પાણી નહીં લે, છતાં એમના શરીરના પરમાણુમાં એક રંચ માત્ર પણ ફરક પડવાનો નથી. પરમ અવતારિક શરીર એવું ને એવું દેખાશે 16 લાખ પૂર્વ સુધી. 16 લાખ પૂર્વ એટલે અબજો ને અબજો વર્ષ થાય. અહીંયા કોઈ 150 ઉપવાસ કરે તો અધધ થઈ જાય. ભગવાન અબજો વર્ષ સુધી આહાર પાણી નહીં લે. સાબિત એટલું કરવું છે કે આહાર પાણીના આધારે શરીર નથી, શરીરના આધારે આત્મા નથી, અને પૈસાના આધારે આહાર પાણી નથી. ઠીક, એટલા માટે એ દ્રષ્ટાંત લેવો જરૂરી છે કે આપણા બધાની પકડ ત્યાં છે. શું સેન્ટ્રલ પોઈન્ટ છે ને? હે, પણ જ્યાં સુધી એવી આધાર બુદ્ધિ હશે ત્યાં સુધી જે વિચારવાનું છે એટલું વિચારવાનું છે કે જ્યાં સુધી એવી આધાર બુદ્ધિ હશે ત્યાં સુધી મારો આત્મા મારા આત્માના આધારે અનંત જીવત્વ શક્તિથી અનાદિ અનંત જીવી રહ્યો છે તેવો વિશ્વાસ નહીં આવે. અને ભગવાનની વાણીમાં વિશ્વાસ ન આવે તો એ કોઈ સાધારણ અપરાધ નથી, એ કોઈ સાધારણ અપરાધ નથી, એ તો એમની આજ્ઞા ઉપર પગ દેવા જેવી વાત છે. પણ એમની આજ્ઞાને આપણે સ્વીકારી ક્યારે કહેવાય, એમના જ્ઞાન અને એમના ઉપદેશને આપણે સ્વીકાર્યો ક્યારે કહેવાય, કે જ્યારે આપણે આધાર બુદ્ધિ પૈસાથી અનાજથી અને શરીરથી અને શુભરાગથી અને શુભરાગના ફળ પુણ્ય જે છે એ બધાથી આધાર બુદ્ધિ છૂટી અને એક આત્મ સ્વરૂપમાં આધાર બુદ્ધિ થાય તો આપણે ભગવાનની વાત માની છે ભગવાનની માણીને આપણે સત્કાર કર્યો છે, સ્વીકાર કર્યો છે, નહીતર વાત વાતની જગ્યાએ અને આપણા પરિણામ આપણી જગ્યાએ આ પરિસ્થિતિ થાય. હવે ભેદ જ્ઞાનનો વિષય શરૂ કરે છે. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ જ આધાર આધેય સંબંધ છે. એ આપણે આટલા દ્રષ્ટાંતથી વિચાર્યું કે દરેક વસ્તુને, પ્રત્યેક વસ્તુને કોઈ બીજી વસ્તુ સાથે જરા પણ આધાર આધેય સંબંધ નથી, એ નાસ્તિથી કહ્યું. અને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ એટલે દ્રઢપણે રહેલી છે, દરેક વસ્તુ પોતાના સ્વરૂપમાં દ્રઢપણે રહેલી છે, તેથી પોતાની સાથે જ આધાર આધેય સંબંધ છે. વસ્તુનો આધાર વસ્તુ પોતે છે, વસ્તુની શક્તિ પોતે છે, પોતાનું અસ્તિત્વ પોતે છે અને બીજા કોઈના આધારે વસ્તુ નથી. આપણે ભલે ગમે તેમ માનીએ, ભલે જળ પદાર્થના આધારે આપણું જીવન માનીએ, માનવાથી વસ્તુનું સ્વરૂપ બદલાઈ જતું નથી જરા પણ. અનંતકાળથી આપણે જીવી રહ્યા છીએ. એકેન્દ્રિયના ભાવમાં આહાર લેવાની કોઈ વ્યવસ્થા જ નથી, એકમાત્ર સ્પર્શેન્દ્રિય સિવાય બીજી કોઈ ઇન્દ્રિયો નથી. અને અનંતકાળ તો જીવ નિગોદમાં એકેન્દ્રીમાં રહે છે. ત્રસ પર્યાયનો કાળ તો ઘણો અલ્પ છે, મેક્સિમમ 2000 સાગર છે. છતાં આપણે અનંતકાળથી જીવતા રહ્યા છીએ, જીવતા આવ્યા છીએ, એ વાતનું પ્રૂફ છે કે આત્મા પોતાની જીવત્વ શક્તિને કારણે જીવે છે, કોઈ પરમાણુ આહાર આદિના પરમાણુથી જીવતો નથી. અને હજી અનંતકાળ આપણે જીવતા રહેશું, પરિસ્થિતિ ગમે તે થાય, સંસારમાં હો કે મોક્ષમાં હો. પ્રત્યેક આત્મા અનાદિ અનંત પોતાની જીવત્વ શક્તિથી જીવે છે. ફક્ત વિચારવાનું એટલું છે કે કેમ આપણે સુખેથી જીવીએ અને જીવતા જીવતા દુઃખ ન ભોગવીએ, આટલો જ આપણું પ્રયોજન છે. અને એ પ્રયોજન માટે આ બધા શાસ્ત્રો વિસ્તારથી સમજાવવાનું નિષ્કારણ કરુણાથી આચાર્યોએ, આપણા ગુરુએ, જ્ઞાનીઓએ પરિશ્રમ લીધો છે, એમનો આપણા ઉપર ઉપકાર છે. માટે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ છે, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત એટલે રહેલું છે, તે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે. ઉપયોગ ઉપયોગમાં છે. ઉપયોગ શબ્દ બદલીને ટીકાકાર આચાર્યશ્રીએ જ્ઞાન શબ્દ વાપર્યો છે. જ્ઞાનને બુદ્ધિ પણ કહે છે, મતિ પણ કહે છે, ઉપયોગ પણ કહે છે, જ્ઞાન પણ કહે છે, પ્રજ્ઞા પણ કહે છે, એવા ઘણા શબ્દોથી જ્ઞાનને કહેવામાં આવ્યું છે. શું કહ્યું? કે જ્ઞાન છે તે જાણન ક્રિયા રૂપે છે. અહીંયા પર્યાયની વાત ચાલી છે. શેની વાત ચાલી છે? પર્યાયની વાત ચાલે. ક્રિયા ક્રિયા પર્યાયમાં હોય છે, ક્રિયા શક્તિમાં ધ્રુવ તત્વમાં હોતી નથી. માટે જ્ઞાન જે જાણન ક્રિયા રૂપે છે. હવે કયું જ્ઞાન લેવું જાણન ક્રિયા રૂપે? કે જે વર્તમાનમાં વ્યાપાર રૂપ છે માટે એને ઉપયોગ કહેવામાં આવે છે. એટલે વર્તમાન જ્ઞાનની વાત લેવી, વર્તમાનમાં વર્તી રહ્યું છે, પરિણમી રહ્યું છે તે જ્ઞાનની વાત લેવી. સમજણ ઉપરથી પરિણમન ઉપર આવવું પડે. જ્ઞાન જ્ઞાનમાં રહેલું છે, જાણન ક્રિયામાં જ્ઞાન રહેલું છે એમ જે કહે છે એ વિચારથી સમજાય છે આપણને. હવે આપણા પરિણમના અનુભવથી સમજવું જોઈએ. શા માટે? કે કહેનાર આચાર્યશ્રી પોતે પરિણમન કરીને કહે છે, તેથી પરિણમન અને અનુભવનો વિષય એવો છે કે જો એ અનુભવથી અથવા પરિણમનથી ન સમજવામાં આવે તો તે યથાર્થપણે સમજાય નહીં, એનું ભાવભાષણ થાય નહીં. ખાવાની ચીજ છે એ સ્વાદથી નક્કી કરાય, રંગથી નક્કી ન કરાય. કેમ કે એક જ ચીજ અનેક રંગમાં બને છે. બરફી સફેદ પણ બને અને બરફીના જેટલા કલર બનાવવા હોય એટલા બને. સ્વાદ એનો એક જ પ્રકારે આવે. કલર બદલવાથી સ્વાદ નથી બદલાતો. બદલાય છે નહીં. તેથી ખાવાની ચીજ ચાખીને નક્કી કરવી પડે, જોઈને નક્કી ન થાય. તેમ આચાર્યશ્રી જે અનુભવની વાત કરે છે એ સમજવા માટે આપણે પણ તે જ પ્રકારના અનુભવમાં જવું જરૂરી છે, અને તો જ એ વાત સમજાય. નહીંતર વાત વાત રહી જશે અને પરિણમન ક્યાંક બીજી રીતે ચાલે છે તે બીજી રીતે રહી જશે, અને અત્યાર સુધી એમ થયું છે. આપણે વિચાર બુદ્ધિ બરાબર લગાવીએ છીએ અને કહેવા માગે છે તે સમજી પણ શકીએ છીએ, છતાં આપણું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપી કાર્ય કેમ થતું નથી? હંમેશા જ્યાં સફળતા ન મળી હોય ત્યાં લેકિંગ પોઈન્ટનો વિચાર કરવામાં આવે છે કે એમાં ખૂટે છે શું. બરાબર છે? આપણા ફેક્ટરીમાં પણ જો આપણે કોઈ પ્રોડક્ટ કાઢતા હોઈએ અને એનું પરફેક્શન બરાબર ન આવતું હોય અથવા પ્રોડક્ટ ન આવતી હોય, સોલિડમાંથી લિક્વિડ ન થતું હોય કે લિક્વિડમાંથી સોલિડ થતું જ ન હોય, તો કાંઈ ખૂટે છે એમ આપણે વિચારવું પડે છે કે નહીં. અહીંયા આપણે એક ભૂલ એ કરીએ છીએ કે સમયસર વાંચતા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય એવું નિમિત્ત તત્વ એ સમયસારમાં રહેલું છે, અને એનો પ્રૂફ આપણા ગુરુદેવ પોતે છે કે ગુરુદેવશ્રીને સમયસાર વાંચતા આત્મસાક્ષાત્કાર થયો, સ્વાનુભવ થયો અને એમણે એ વાત આપણને સમજાવી. શું એ જ સમયસાર આપણી સામે છે ને, વર્ષોથી આપણે વાંચીએ છીએ. કેટલા વર્ષથી? કોઈને 5 વર્ષ, કોઈને 25 વર્ષથી આ છે. બરાબર છે? કેમ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન નથી થયું, એમાં લેકિંગ પોઈન્ટ શું છે એનો આપણે વિચાર કર્યો નથી, નહીતર એની પૂર્તિ થયા વિના રહે નહીં. તો એક વખત વાંચ્યા પછી આપણે એમ વિચાર કરીએ કે આપણને સમ્યક દર્શન ન થયું, આપણે બીજી વખત વાંચીએ. બીજી વખત વાંચતા આપણને એમ લાગે કે વધારે સ્પષ્ટ સમજાયું, એટલે આપણે ત્રીજી વખત વાંચીએ. ત્રીજી વખત વાંચીએ ત્યારે વધારે સ્પષ્ટ સમજાય. એમ વાંચતા વાંચતા વધારે સ્પષ્ટતા આવે ખરી વિચારમાં, સમજણમાં. પણ સમ્યક દર્શન ન થાય તો શું કરવો? એવા પણ આપણે ત્યાં અભ્યાસી મુમુક્ષુઓ હોય છે કે જેણે સમયસાર અનેક વાર વાંચ્યું હોય. ગુરુદેવશ્રીને સમ્યક દર્શન થયું અને આપણને સમ્યક દર્શન કેમ થતું નથી, આ વાતનો વિચાર આપણે જરૂર કરવો જોઈએ. જો એનો વિચાર ન કરીએ તો આપણી માન્યતાની એક ભૂલ એવી ઊભી થશે કે અનેક વાર વાંચીએ આપણે એને વાંચતા જ રહીએ તો ક્યારેક સમ્યક દર્શન થઈ જશે. એવો જે આપણો નિર્ણય છે, વિચાર છે, એ મિસકોન્સેપ્ટ છે. શાસ્ત્ર વાંચતા વાંચતા આત્માનું જ્ઞાન થાય એની સમયસાર પોતે ના પાડે છે, એની સમયસાર પોતે ના પાડે છે. ત્યાં આપણને ધ્યાન જવું જોઈએ, આપણને લાઈટ થવી જોઈએ અંદરમાં કે આપણે શું કરીએ છીએ. એક વાર વાંચ્યું, પાંચ વાર વાંચ્યું, દસ વાર સમયસર વાંચ્યું, આપણને જ્ઞાન કેમ નથી? તો અહીંયા આત્મજ્ઞાન છે તે અનુભવ જ્ઞાન છે, વિચાર જ્ઞાન નથી. તો કે આપણે કાલે આ વિષય શરૂ કર્યો ત્યારથી એ વાત ચાલે છે કે ભેદ જ્ઞાન છે એ વિકલ્પ વિચાર નથી, પણ ભેદ જ્ઞાન સ્વયં એક પ્રયોગ છે અને પ્રયોગ કરીને મનમાં અનુભવ રૂપે થાય છે. એટલે અહીંયા આત્મજ્ઞાન છે એ અનુભવ જ્ઞાન છે, આત્માનુભૂતિ છે. તો અનુભવ જ્ઞાન માટે વાંચન છે એ પૂરતી વાત નથી, વિચાર છે તે પૂરતી વાત નથી, શ્રવણ છે તે પૂરતી વાત નથી, ચિંતન છે તે પૂરતી વાત નથી. કેમ કે એ બધો મનના સંયોગે ચાલે છે, એ બધા પરિણામ મનના સંયોગે ચાલે છે. જ્યારે આત્મજ્ઞાન છે એ મનના સંયોગ રહિત મનાતીત અતિન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન સાધન થાય અને અતિન્દ્રિય જ્ઞાન સાધ્ય થાય એ વાત ન્યાયથી પણ સંમત કરે. ઇન્દ્રિય જ્ઞાન સાધન થાય અને અતિન્દ્રિય જ્ઞાન સાધ્ય થાય એ વાત ન્યાયથી પણ સંમત કરવા જેવી નથી. ન્યાય વિરુદ્ધ વાત છે. તો રાગ કરતા કરતા વિતરાગતા થાય એ પરિસ્થિતિ આવશે. ઇન્દ્રિય જ્ઞાન કાર્ય એવું સાધન સાધ્યપણું કોઈ રીતે સ્વીકારી શકાય એવું નથી. આ મૂંઝવણ આપણને થવી જોઈએ. મૂંઝવણ થાય તો રસ્તો નીકળે, નાક ડાબો તો મોઢું ખુલે. એક માણસનું જડબું બંધ થઈ ગયેલું, ખુલે જ નહીં મોઢું, ઈચ્છા કરે પણ મોઢું ન ખુલે, કોઈ નસ બસ અંદર એવી થઈ ગઈ છે, નાક દબાવી દીધું. ડૉક્ટર કે ઓપરેશન કરવું પડશે, પણ કોઈ અનુભવી માણસ હશે કે આમાં કંઈ ઓપરેશન કરવાની જરૂર નથી, એને કામ હેરાન થઈ જશો, એના કરતાંનું નાક દાબો મોઢું ખુલી જશે. નાક દાબે એટલે મૂંઝવણ થાય, બહુ મૂંઝાય એટલે હવા મોઢેથી છૂટવાનો પ્રયત્ન કરે, નાક તો બંધ કર્યું છે, ફડાક છૂટ્યું ખુલી ગયું. એમ અહીંયા પણ મૂંઝવણ થવી જરૂરી છે. પ્રશ્ન એટલો રહે છે કે આપણને કેટલી મૂંઝવણ થાય છે. જો મૂંઝવણ નહીં થાય તો રસ્તો પણ નહીં નીકળે. નેસેસિટી ઇઝ ધી મધર ઓફ ઇન્વેન્શન. જેટલી ભૌતિક શોધખોળ થઈ છે એ પણ જરૂરિયાતને કારણે થઈ છે. નહીંતર એક દિવસ તેલનો દીવો બાળતા હતા આપણા દેશમાં, આજે ત્યાં પણ નિયોન સાઇન ને બધું ચાલે છે, હલોજોલ ને બધી લાઈટો ત્યાં આવી છે. જરૂર દેખાણી તેમ બધું થવા માંડ્યું. એમ આપણને અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ, અતિન્દ્રિય શાંતિ, અતિન્દ્રિય આનંદની જરૂર દેખાય, અને એ ન થાય તો એની મૂંઝવણ થાય, તો જ આ જીવ રસ્તો ગોતે. નહીંતર આ જીવને પાછા બીજા એટલા બધા પ્રલોભનના વિષયો છે કે ત્યાંથી એ બહાર નીકળી શકે એવું નથી. જી મૂંઝવણ મને અકુલાહટ ભીતર મેં તડપન. હા, જૈસે કે હમેં અતિન્દ્રિય શાંતિ ઓર અતિન્દ્રિય આનંદ નહીં મિલ રહા હૈ, તો ઇસકે લીએ હમારી તડપન હૈ ક્યા? અગર તડપન નહીં હૈ તો એ ચીજ મિલને વાલી નહીં. વાત હે જીવનો એવો સ્વભાવ છે કે એને જરૂર લાગે તો જ પુરુષાર્થ કરે, નહીતર બેઠો હોય ત્યાંથી ઊભા થવાનું મન કરે નહીં, બેસી જ રહીએ. કે વગર જરૂરત આપણે શું કરવા? કસરત કરવી, પરિશ્રમ કરવો. એમ જરૂર જ દેખાવી જોઈએ. જરૂર દેખાય તો, જરૂર એટલે શું, કે અત્યારે સંસારમાં આકુલતામાં દુઃખી થઈ રહ્યા છીએ, એ દુઃખ મટાડવાની જરૂરિયાત દેખાય તો એ જ્ઞાન જેને પ્રાપ્ત થયું હોય તેના ચરણમાં બેસીને એ જ્ઞાન પ્રાપ્ત કરવાનો વિચાર આવ્યા વિના રહે નહીં. દર્દ થાય તો ડાક્ટર પાસે ગયા વિના ચાલતું નથી. તેમ શું કહ્યું અહીંયા, કે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જે જાણવાની ક્રિયા ચાલી રહી છે એ જ જ્ઞાન છે. જાણન ક્રિયા અને જ્ઞાન બે જુદી જુદી ચીજ નથી, બંને એક જ પર્યાય છે. જ્ઞાન જ્ઞાનમાં જ છે. જ્ઞાન શેમાં છે? જાણન ક્રિયારૂપ જ્ઞાન જ્ઞાન જ્ઞાનમાં જ છે. જ્ઞાનમાં જ છે એટલે કે ક્રોધાદિક, કે જે ક્રોધાદિક ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, તે ક્રોધાદિક ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે ક્રોધાદિકમાં જ છે. સાથે જોડે બીજો ભાવ છે, વિભાવ ભાવ, ક્રોધ પકડાય એટલે આચાર્ય મહારાજે ક્રોધથી વાત કરી છે. આદિમાં રાગ દ્વેષ અનેક પ્રકારના વિભાવ, તીવ્ર કે મંદ જે હોય તે બધા લઈ લેવા, તે સમસ્ત પ્રકારના ક્રોધાદિ ભાવ ક્રોધાદિમાં છે. કેમ કે એનું એનાથી અભિન્નપણું છે. જ્ઞાનનું જ્ઞાનથી અભિન્નપણું છે, ક્રોધાદિકનું ક્રોધાદિકથી અભિન્નપણું છે. જી નહીં, પર્યાયથી અભેદ જ્ઞાનને સમજાવવું છે. પણ પર્યાય સિવાય સમજાવવાની બીજી પરિસ્થિતિ નહીં હોવાથી પર્યાય દ્વારા વસ્તુને સમજાવવામાં આવે છે. કેમ કે વસ્તુ પ્રગટપણે પોતાની પર્યાયમાં છે અને અપ્રગટપણે દ્રવગુણમાં છે, છતાં પણ તે દ્રવ્યના ભેદરૂપ નથી, ગુણના ભેદરૂપ નથી અને પર્યાયના ભેદરૂપ નથી, ભેદરૂપે નથી. જો કેવળ પર્યાયરૂપ હોત તો પર્યાયનો નાશ થતાં વસ્તુનો નાશ થઈ જાત, અને જો કેવળ દ્રવ્યગુણ રૂપે હોત તો પર્યાયથી એને પકડી શકાત નહીં, પર્યાયમાં એનું પ્રગટપણું ક્યાંય ન હોત. અને તેથી વસ્તુ દ્રવગુણ પર્યાયમાં અભેદપણે સળંગ છે, ભેદપણે એમાં એકેય ભેદરૂપે નથી. 26 ભેદનો નિષેધ 142 ગાથા પછી 26 કળશ લખ્યા છે. આત્મા ભેદરૂપ નથી, અભેદરૂપ નથી, ખલુ ચિચ્ચિદેવ, એકરૂપ નથી, અનેકરૂપ નથી, શુદ્ધરૂપ નથી, અશુદ્ધરૂપ નથી, અસ્થિરૂપ નથી, નાસ્તિરૂપ નથી, બધા જ ભેદ લીધા છે, 26 કળશ લીધા છે. અને એ વિષય પંચાધ્યાયના ઉત્તરાર્ધમાં બહુ સારી રીતે ગ્રંથ કરતાએ લીધો છે. પંચાધ્યાયની 561-62 ગાથા છે. બહુ સરસ વિચાર આવ્યો હતો, તમે એ વિષય છોડી દીધો, સારું થયું. ધ્યાન ગયું, તે ધ્યાન જવું જોઈએ એ રીતે. મારો ખ્યાલ ગયો કે વિષય બદલ્યો, વાત ચાલતી હતી પ્રેક્ટિકલી શું કરવું તે શું. કેમ કે આપણે એક મૂંઝવણનો વિષય લીધો કે ઇન્દ્રિય જ્ઞાન છે અને અતિન્દ્રિય જ્ઞાન થતું નથી, કરવું શું ઇન્દ્રિય જ્ઞાનથી? ઇન્દ્રિય જ્ઞાન અલ્પ જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન બહિર્મુખ જ્ઞાન છે, તો કરવું શું? તો કે અહીંયા જ્ઞાન વિશેષને જ્ઞાન કહેવું નથી, પણ જ્ઞાન સામાન્યને જ્ઞાન કહેવું છે. 15મી ગાથા પ્રેમચંદભાઈ, સામાન્યનો આવિર્ભાવ કરવો અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ કરવો, આ કાર્ય પદ્ધતિ છે, આ જ એની ટેકનિક છે આ વિષયની. અને એ સામાન્ય જ્ઞાન આપણને સૌને મોજૂદ છે. સમયસારની 49મી ગાથાનો 6 બોલમાં દરેક બોલનો 5મો બોલ સકળ વિષયના વિશેષોમાં વિશેષ હોવા છતાં પણ એક સાધારણ સંવેદન રૂપ પરિણામ સ્વભાવ હોવાથી આત્મા ઇન્દ્રિય જ્ઞાનથી પણ જાણતો નથી. એવું જે જ્ઞાન સામાન્ય છે એ જ્ઞાન સામાન્ય બધાને મોજૂદ છે અને એ જ સ્વભાવની વાનગી છે, એ જ સ્વભાવનું સ્વરૂપ છે, એ જ સ્વભાવનું લક્ષણ છે અને એ વેદનરૂપ હોવાથી 17-18 ગાથામાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એને કહ્યો છે કે આબાળ ગોપાળને એટલે આપણને સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સદાય અનુભવમાં આવી રહ્યો છે. એવું જે વચનામૃત છે અમૃતચંદ્રાચાર્ય દેવનું એ ધ્યાન ખેંચવા જેવું છે. મારી પાસે ઇન્દ્રિય જ્ઞાન છે નહીં, મારી પાસે અંતર્મુખ જ્ઞાન છે નહીં, એમ નથી વિચારવાનું. ગુરુદેવશ્રી જે પદ્ધતિથી કહેતા હતા એ આ પદ્ધતિથી કહેતા હતા કે જો જાણન ક્રિયા એટલે અહીંયા જ્ઞ 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 પણે જ્ઞાન સામાન્ય ચાલુ જ છે બધાને, એ વેદન સ્વરૂપ છે અને એ અનુભૂતિ સ્વરૂપ છે, એ જ ભગવાન આત્મા છે. એ જ્ઞાન જ્ઞાનમાં છે, જ્ઞાનનું વેદન જ્ઞાનમાં છે અને જ્ઞાનના વેદનમાં અન્ય ભાવ કે અન્ય દ્રવ્યનું વેદન થવાનો કોઈ અવકાશ નથી, કોઈ ખાલી જગ્યા નથી, કોઈ સ્કોપ નથી, નો સ્કોપ. ફક્ત જ્ઞેયાકાર જ્ઞાનમાં લુબ્ધ થવાથી, જ્ઞેયાકાર જ્ઞાન દ્વારા જ્ઞેયોમાં લુબ્ધ થવાને લીધે જીવ સામાન્ય જ્ઞાન છે એમ જીવને પોતાને માલુમ પડતું નથી. એટલા માટે મુમુક્ષુની ભૂમિકામાં પ્રારંભથી માંડીને ઉપરની બધી જ ભૂમિકામાં અને જ્ઞાન દશામાં ઉદાસીનતાને આવકારી છે. ઉદાસીનતા થવાથી જ્ઞેયો પ્રત્યેની લુબ્ધતા છે એ મંદ પડે છે અને જ્ઞાન પોતાના જ્ઞાન વેદનને માલુમ કરી શકે એવો અવકાશ ઉત્પન્ન થાય છે. હા, પ્રગટરૂપ જ્ઞાન છે. આપણે એનું દ્રષ્ટાંત લઈએ. એક સ્ફટિક પથ્થર છે, ટ્રાન્સપેરન્ટ આવે છે ને સ્ફટિક પથ્થર, એની બાજુમાં કોઈ કપડું, ફૂલ, કાગળ, કલર્ડ મટીરિયલ કોઈ પણ એની બાજુમાં રાખો એટલે એની જે ટ્રાન્સપેરન્સી છે એમાં એની જાય આવે છે. એ વખતે એ સ્ફટિકની ટ્રાન્સપેરન્સી જે છે એને લોસ્ટ કરી છે કે ત્યાં પ્રિઝર્વ થયેલી છે? ઇટ ઇઝ ધેર. એમ આપણું જ્ઞાન જ્ઞાન સામાન્યપણે છે, અનેક જ્ઞેયોનું પ્રતિબિંબ ઝીલતી વખતે પણ આપણે આપણા જ્ઞાનનું સ્વચ્છત્વ ગુમાવ્યું નથી. ખરેખર તો સ્વચ્છત્વને કારણે પ્રતિબિંબ પડ્યું છે. બીજો પથ્થર હોત તો જાય ન આવત, સ્ફટિક પથ્થર છે માટે જાય આવી. તો જાય એની નિર્મળતાને પ્રસિદ્ધ કરે છે, સ્ફટિકની પારદર્શકતાને પ્રદર્શિત કરે છે જાય. તો એમ આપણે જે જ્ઞેયોના પ્રતિબિંબ ઝીલીએ છીએ એ આપણા જ્ઞાનત્વને પ્રસિદ્ધ કરે છે, જ્ઞાનની નિર્મળતાને પ્રસિદ્ધ કરે છે. પણ આપણી દ્રષ્ટિ જો જ્ઞેય ઉપર હોય તો જ્ઞાન ઉપર નહીં રહે અને જ્ઞાન ઉપર હોય તો જ્ઞેય ઉપર નહીં રહે. જ્ઞાન ઉપર દ્રષ્ટિ રાખવાથી જ્ઞેય પ્રત્યેની લુબ્ધતા મટી જશે અને લુબ્ધતા મટશે તો અનેક પ્રકારના વિભાવ પણ આપોઆપ મટી જશે. વિભાવ થવાનું કારણ એક જ છે કે જ્ઞાનમાં જ્ઞેય જણાતા જ્ઞેય પ્રત્યે જે આકર્ષિતતા ઊભી થાય છે ત્યારે જ્ઞાનને ચૂકી જવાય છે અને એ આકર્ષણને કારણે રાગ, દ્વેષ, મોહ બધું થાય છે. આ એક અંદરની ટેકનિક છે, ઇન્ટરનલ ટેકનિક છે. એને જો બરાબર સમજવામાં આવે અને સમજીને એનો પ્રયોગ કરવામાં આવે એટલે પરિણમનમાં એને લાગુ કરવામાં આવે સમજણને ઉદ્દેશપૂર્વક મોટિવલી તો બરાબર આપણે એને પકડી શકીએ છીએ કે મારું જ્ઞાન જ્ઞાનમાં જ છે, મારું જ્ઞાન રાગ સાથે ક્યારેય ભળ્યું નથી. ક્રોધનો નાશ થાય છે, રાગનો નાશ થાય છે, મારું જ્ઞાન એમને એમ રહે છે. જોગ નિરાકાર નાશ થતા જ્ઞાનનો નાશ થતો હોત તો જ્ઞેયને જ્ઞાન એક થઈ ગયા, પણ જ્ઞાનમાંથી જ્ઞેય ભૂસાય તો પણ જ્ઞાન તો જ્ઞાન જ રહે છે. એવો જે જ્ઞાનનો કોમન ફેક્ટર છે એ આપણને આપણા ચાલતા જ્ઞાનની અંદર પકડાય તો આપણે એ પ્રેક્ટિકલ કર્યો ગણાય, નહીંતર ઊંધી પ્રેક્ટિસ ચાલે છે. કાલે કહ્યું તેમ આપણે ઊંધી પ્રેક્ટિસ તો ચાલુ જ છે. રાગ અને રાગના વિષયરૂપ પર પદાર્થો સાથે એકત્વપણે પરિણમવું એવી જે આપણી ઊંધી પ્રેક્ટિસ છે એ ચાલુ છે, અને એને મટાડવા માટે એનું ફળદુખ છે એટલા માટે એને મટાડવા માટે સવળી પ્રેક્ટિસ ભેદ જ્ઞાનની કરવી જોઈએ. અને એ ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ જ્ઞાન સામાન્યથી થાય છે, જ્ઞાન વિશેષથી થતી નથી. કેમ કે જ્ઞાન વિશેષ જ્ઞેય સાથે સંપર્ક ધરાવીને એકતા કરી રહ્યો છે, પોતાને ભૂલી રહ્યું છે. આ જ્ઞાનને જ જ્ઞેય બનાવો. જ્ઞાન જ્ઞાન પણ છે અને જ્ઞાન જ્ઞેય પણ છે અને જ્ઞાન જ્ઞાતા પણ છે. જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય ત્રણ થઈને એક જ વસ્તુ છે, ત્રણ વસ્તુ નથી. ત્રણે થઈને એક પોતે જ વસ્તુ આત્મા છે. એના ભેદોમાં પણ ભેદોની આવશ્યકતા નહીં હોવાથી રોકાવા જેવું નથી. એમ કે જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે, માટે જ્ઞાન આધેય અને જાણન ક્રિયા આધાર છે. જ્ઞાન છે એ પોતે જ આધાર આધેય છે અને જાણન ક્રિયાના આધારે તે છે. હવે અહીંયા જ્ઞાન એટલે સ્વભાવ લેવો, જાણન ક્રિયાના આધારે જ્ઞાન સ્વભાવ છે. ગુરુદેવ શ્રી એક વખત આ ગાથા ઉપર પ્રવચન આપી રહ્યા હતા ત્યારે એક બહુ સરસ પોતે તર્ક ઉઠાવેલો કે જ્ઞાન આધાર છે ને જાણન ક્રિયા આધાર છે, એટલે સ્વભાવ આધાર છે અને પર્યાય એનું આધેય છે. એ વાત તો આપણે વિચારીએ છીએ, પણ અહીંયા વાત બીજી રીતે લીધી છે. અહીંયા જાણન ક્રિયાનો અને આધાર કયો છે અને જ્ઞાનને આધેય કયો છે. કેમ આમ લીધું કે ત્યાંથી પકડાય છે, માટે જાણન ક્રિયાના આધારે એનો પત્તો લાગે છે માટે એને આધાર કીધો. પ્રેક્ટિકલ સાઈડ લેવી છે કે પ્રેક્ટિકલી તને ક્યાંથી તારા જ્ઞાનનો સ્વભાવનો પત્તો લાગશે, કે જાણન ક્રિયામાંથી પત્તો લાગશે, જ્ઞાનની ક્રિયામાંથી પત્તો લાગશે. રાગમાંથી નહીં લાગે અને રાગના ફળમાંથી નવકર્મમાંથી નહીં લાગે, કેમ કે ત્યાં તો અસ્તિત્વ જ નથી આત્માનો. અહીંયા અસ્તિત્વ છે પણ અનુભવમાં આવતા ભાવોને શું અનુભવ થઈ રહ્યો છે એવું અવલોકન ઓબ્ઝર્વેશન એની પ્રેક્ટિસ ચાલવી જોઈએ. જો એની પ્રેક્ટિસ ન ચાલે તો ઉલટી પ્રેક્ટિસ તો ચાલુ જ છે. એક વાત બીજી પણ વિચારવા જેવી છે કે આખો સમયસાર ભેદ જ્ઞાનનો ઉપદેશ આપે છે આપણને, અને આપણે પણ સમજણની દ્રષ્ટિએ એમ બરાબર સમજીએ છીએ કે ભેદ જ્ઞાન કરવું જોઈએ, એ કરવા યોગ્ય છે. 24 કલાકમાંથી 4-6 કલાક વાંચવાવાળા મળશે, પણ 15 મિનિટ કે 5 મિનિટ ભેદ જ્ઞાનનો પ્રયોગ કરવાવાળા મળવા મુશ્કેલ છે. જે સમયસાર ચાર કલાક વાંચી શકે છે એને ખબર છે કે ભેદજ્ઞાન કર્તવ્ય છે, કરવા યોગ્ય છે, પણ થતું નથી, એનું શું કરવું? કેમ કે આ તો પ્રયોગાત્મક વિષય છે, વિકલ્પ કરવાનો નથી. રાગને જ્ઞાન જુદા છે, રાગને જ્ઞાન જુદા છે, રાગને જ્ઞાન જુદા. રાગને જ્ઞાન જ્યાં પરિણમી રહ્યા છે ત્યાં બંનેનો ભિન્ન ભિન્ન અનુભવ કરવાનો પ્રયત્ન કરવાનો છે, અને એ થતું નથી. કરવાની ઈચ્છા હોવા છતાં પણ થતું નથી, ત્યાં પણ કોઈ લેકિંગ પોઈન્ટ છે, એ વિચાર માગે એવો વિષય છે. તો કે સમયસારમાં તો આચાર્યશ્રીએ બધી જ વાત કરી છે, એમણે તો બધી વાત કરી છે, પણ કોઈ ગાથામાં કોઈ વાત છે, કોઈ ગાથામાં બીજી વાત છે, કોઈ ગાથામાં ત્રીજી વાત છે. અનેક પ્રકારે ભેદજ્ઞાનને બધા અધિકારોમાં સમજાવ્યું છે. હવે પ્રેક્ટિકલ કરવા માટે એ બધા પોઈન્ટનું કોઓર્ડિનેશન કેવી રીતે કરવું એ જો આપણને ન આવડે તો આપણે એનું પ્રેક્ટિકલ કરી ન શકીએ. એ વાત કરી છે આચાર્ય મહારાજે 17-18 ગાથામાં. 18 ગાથામાં એમ કહ્યું કે ભેદજ્ઞાન કોણ કરે? કે જે મોક્ષની કામનાવાળો છે તે ભેદજ્ઞાન કરે છે. મોક્ષાર્થી જીવ, અર્થ શું કર્યો છે? મોખ કામેણ એ માગધી ભાષાનો શબ્દ છે. મોક્ષની કામનાવાળો તે મુમુક્ષુ, મોક્ષાર્થી. જે જીવ મોક્ષાર્થી હોય, મોક્ષાર્થી થાય, માત્ર મોક્ષ અભિલાષ જેને વર્તે અને જેનો પ્રયત્ન અને પુરુષાર્થ કેવળ મોક્ષને માટે જ હોય, એવો જીવ ભેદજ્ઞાનનો પ્રારંભ કરી શકે છે, અથવા ભેદજ્ઞાનમાં કુશળતા પ્રાપ્ત કરી શકે છે, એક્સપર્ટ થઈ શકે છે, પ્રેક્ટિસ કરી કરીને, નહીંતર કોઈ કરી શકે નહીં. અને એના જ ઉપરથી આપણા ગુરુદેવશ્રીએ એક સૂત્ર આપણને આપ્યું છે. આપણે આત્મજાગૃતિના ટાઇટલ પેજ ઉપર એ સૂત્ર મૂકીએ છીએ. આત્મજાગૃતિ આવે છે પ્રેમચંદભાઈ? નથી? અચ્છા, એડ્રેસ આપજો. હા, તો કહે છે કે પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. સોનગઢના સ્વાધ્યાય મંદિરમાં દક્ષિણ બાજુની દિવાલમાં આવડાવડા અક્ષરે લખેલું છે, એક એક ફૂટનો અક્ષર છે. પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. એ પૂર્ણતા એટલે મોક્ષ, પૂર્ણ દશા. જ્યાં સુધી તમારો ગોલ નક્કી ન થાય, તમારો આદર્શ નક્કી ન થાય, તમારો લક્ષ્યાંક નક્કી ન થાય, ત્યાં સુધી તેની પૂરતી માત્રામાં પુરુષાર્થ ઉત્પન્ન થાય. જેટલું કામ મોટું એટલી એની તૈયારી પણ મોટી. શાકભાજી વેચવા માટે ત્યાં તો ચાર વીણીની લારી ફેરવીને માથે ટોપલો લઈને પણ શાકભાજી વેચી શકાય છે, પણ હીરાનો વેપાર કે 5,000 કરોડનું કારખાનું એવી રીતે નથી ચાલતો. એની કામ કરવાની સિસ્ટમથી ચાલે છે. તો આ તો બહુ મોટું કામ છે. સંસારના બધા જ કામથી સર્વથી મોટું કામ છે કે આખા સંસારને બાળીને મોક્ષ માટે પ્રયત્ન કરવાનો છે. તો એ કામની સિસ્ટમના સૂત્રો મહાપુરુષોએ આપેલા છે, આપણે એને સમજીને આપણા પરિણમનમાં લાગુ કરવા જોઈએ. એટલે સૌથી પહેલું એ વિચારવું પડે કે આપણે મોક્ષનું ધ્યેય બાંધીને ચાલીએ છીએ, નેત્રનાદિથી સંસારનું ધ્યેય ચાલે છે. ધ્યેયના લક્ષ્ય પરિણામ થશે તો સંસાર ફળશે, સંસારના ધ્યેય, અને મોક્ષના લક્ષ્ય પરિણામ થશે તો મોક્ષ ફળશે. માટે આચાર્યશ્રીએ એ વાત કરી છે 18 ગાથામાં કે મોખ કામેણ, મોક્ષાર્થી જી ભેદજ્ઞાનનો અનુભવમાં આવતા અનેક પ્રકારના જે ભાવો છે તેમાં આ સ્વભાવ છે અને આ વિભાવ છે. સ્વભાવ છે એટલે આ આત્મભાવ છે, અને વિભાવ છે એટલે આ પરભાવ છે. આવું ભેદજ્ઞાન કરવાની ક્ષમતા, એબિલિટી, ત્યારે જ પ્રાપ્ત થાય છે. એ સિવાય ભેદજ્ઞાન કર્તવ્ય છે એમ સમજાણું હોય તો પણ ભેદજ્ઞાન કોઈ જીવ કરી શકે નહીં. આ વસ્તુ સ્થિતિ છે. જી, પ્રયોગ વિશે વધારે સ્પષ્ટીકરણ કરવું છે. પ્રયોગમાં સ્પષ્ટતા એ છે કે આપણે વિચાર દ્વારા જે વાત સમજીએ છીએ એ વાત આપણા ભાવોની છે. જે વાત જે ભાવોની વાત આપણે વિચારથી સમજીએ છીએ, સાંભળીને સમજીએ છીએ, વાંચીને સમજીએ છીએ, વિચાર ચિંતન કરીને સમજીએ છીએ, તો આપણા ભાવોની વાત છે. હવે એ ભાવો સાથે આપણે એને ટેલી કરવી જોઈએ, સમજેલી વાતને ચાલતા પરિણામમાં લાગુ કરવી, એનું નામ પ્રેક્ટિસ. જો જ્ઞાન છે, જ્ઞાન છે એમાં સ્વભાવ છે, એટલે એ પર બાજુ ખેંચાય છે, ખેંચાય છે ને પોતાને ભૂલે છે, આમ આમ બની રહ્યું છે. પ્રયોગ એટલે શું? વોટ ઇઝ કોલ્ડ પ્રેક્ટિકલ? ટુ એપ્લાય ધી નોલેજ ઇન ટુ પ્રેક્ટિસ, ધેટ ઇઝ કોલ્ડ પ્રેક્ટિકલ. સમજાણું બરાબર? તમારી ભાષામાં સમજાવું પડે. ટુ એપ્લાય ધી નોલેજ, ટુ એપ્લાય ધી થિંકિંગ, ટુ એપ્લાય ધી થોટ્સ ઇન પ્રેક્ટિસ, ધેટ ઇઝ કોલ્ડ પ્રેક્ટિકલ. એ રીતે જ્યાં સુધી પ્રેક્ટિસ ન કરવામાં આવે ત્યાં સુધી પ્રેક્ટિકલ જ્ઞાન ન થાય. આપણને સ્ટિયરિંગ ઉપર બેસાડે ત્યારે બધું સમજાવે થિયરેટિકલી, કે જો આ ક્લચ કહેવાય, આ બ્રેક કહેવાય, આ એક્સિલેટર કહેવાય, આ સ્ટિયરિંગ છે, આ લાઇટની સ્વિચો છે, ફલાણું છે, આ સિગ્નલ છે, આમ છે, આમ છે. યુ હેવ ટુ ઓપરેટ સો મેની થિંગ્સ એટ અ ટાઈમ. બરાબર? પછી આવડી જાય કાર ડ્રાઇવિંગ, આવડી જાય, સમજી ગયા એટલે ના આવડે. તમારે 15 દિવસ મહિનો પ્રેક્ટિસ કરવી પડે ખુલ્લી જગ્યામાં, જ્યાં એક્સિડન્ટ ન થાય એવી જગ્યામાં, ગ્રાઉન્ડમાં જઈને. અને એ બધી પ્રેક્ટિસ કર્યા પછી થોડી થોડી પ્રેક્ટિસ રોડ ઉપર કરવી પડે, પછી કન્જેસ્ટેડ એરિયામાં કરવી પડે. એમ પ્રેક્ટિસ કરતાં કરતાં તમને પ્રેક્ટિકલ નોલેજ યુ કેન એચિવ. એમ અહીંયા પણ આ બધું અનુભવમાં આવતા ભાવોની વાત છે. જ્યાં સુધી આપણે એની પ્રેક્ટિસ નહીં કરીએ ત્યાં સુધી આપણી સમજણનો લેકિંગ પોઈન્ટ એમને ઊભો રહેશે, અને સમજણની સફળતા નહીં મળે. આયુષ પૂરું થશે એટલે બધું ભૂલી જશો, જેમ અત્યારે ગયા ભાવનું ભૂલી ગયા છે, એમ કેટલું વાંચ્યું હતું, કેટલું સાંભળ્યું, બધું જ ભૂલાઈ જવાશે. એટલે આત્માનું જ્ઞાન તે અનુભવ જ્ઞાન છે, અનુભૂતિ સ્વરૂપ છે, અને તેના માટે ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ આવશ્યક છે. અને એ વિજ્ઞાનની પ્રેક્ટિસ આપણે સૌએ કરવી જોઈએ, મોક્ષનું ધ્યેય બાંધીને કરવી જોઈએ. એમ એમને એમ થાય નહીં, એની પદ્ધતિ છે. અને તો જ આપણને સમયસાર જેવા મહાન પરમાગમનો લાભ મળે, નહીંતર વાંચી વાંચીને આયુષ પૂરું કરવા જેવું થાય. સમય થયો છે. હા, કાંઈ વાંધો નહીં, આપણે પ્રશ્નોત્તરી રાખીએ એ બધાને રસ પડે. બુદ્ધિપૂર્વકના રાગની અસ્તિત્વ નથી. નિર્વિકલ્પ અનુભવની વાત કરો છો ને, આત્મજ્ઞાન થાય ત્યારે, જ્યારે આત્મજ્ઞાન થાય, નિર્વિકલ્પ અનુભવ થાય, ત્યારે બુદ્ધિપૂર્વકનો રાગ ઉત્પન્ન થતો બંધ થઈ જાય છે. અબુદ્ધિપૂર્વકનો રાગ રહે છે. રાગથી ભેદ જ્ઞાન સ્વવિકલ્પ દશામાં કરવાનું છે. રાગ ચાલતો હોય ત્યારે, બુદ્ધિગ્રાહ્ય રાગ હોય ત્યારે જ રાગથી ભેદ જ્ઞાન કરવાનું છે. શું? પણ નિર્વિકલ્પ દશા તો ભેદ જ્ઞાનનું ફળ છે. ત્યારે ત્યારે ભેદ જ્ઞાન કરવાનો સમય નથી ઊભો, સવાલ નથી ઊભો થતો, કેમ કે ત્યારે તો જ્ઞાન પણ નિર્વિકલ્પ છે અને રાગની ઉત્પત્તિ છે નહીં. એ તો ભેદ જ્ઞાનનું ફળ આવ્યું ત્યાં. પછી અબુદ્ધિપૂર્વકનો રાગ રહ્યો હોવાથી, એટલે કે આત્મા તે વખતે સંપૂર્ણ વિતરાગ નહીં થયો હોવાથી બુદ્ધિપૂર્વકનો રાગ ચાલુ થાય છે જ્ઞાનીને પણ, અને જ્ઞાની એનાથી ભેદ જ્ઞાન સહજપણે કરે છે, સહજ ભિન્ન અનુભવ કરે છે પોતાનો. એ પ્રકારે જ્ઞાન દશા ચાલે છે સ્વવિકલ્પ દશામાં, અને ક્યારેક ક્યારેક નિર્વિકલ્પ દશામાં સ્વાનુભવ પણ કરે છે.
વર્તમાન પરિણામમાં જ્યારે રાગની ઉત્પત્તિ થાય છે તે વખતે એક સમયની પર્યાયમાં જ્ઞાન પણ છે અને રાગ પણ છે, છતાં આચાર્ય જેવા કહ્યા કે બંનેના પ્રજસ્તો ભિન્ન.
હા, બહુ સરસ પ્રશ્ન છે. આ પ્રશ્ન થોડો આપણે ત્યાં વિવાદાસ્પદ પણ થયો છે, પણ આ પ્રશ્ન બધા પડખેથી વિચારીને સ્પષ્ટ થવો જોઈએ. શાસ્ત્રની અંદર કથન પદ્ધતિ બે પ્રકારે છે. એના નામ છે આગમ પદ્ધતિ અને અધ્યાત્મ પદ્ધતિ. આગમ પદ્ધતિનું કથન છે એમ જ્યારે આવે ત્યારે રાગ અને જ્ઞાન એક પ્રદેશમાં થઈ રહ્યા છે એમ શાસ્ત્રકાર પણ કહેશે. પણ અધ્યાત્મ પદ્ધતિના કથનમાં બંનેની સત્તા ભિન્ન ભિન્ન છે એમ કહેવામાં આવશે. હવે એ તો વાત થઈ કથનની. આપણે થોડું વધારે સ્પષ્ટ સમજવું હોય તો એમ સમજી શકીએ કે ટેલિવિઝનના પડદા ઉપર પડદાનું ક્ષેત્ર છે, એરિયા છે, જે જેટલો ચોરસ છે એટલો એરિયા તો પડદાનો છે, સફેદ સ્ક્રીન જેને આપણે કહીએ છીએ, અને એ સ્ક્રીન ઉપર અનેક પિક્ચરો આવે છે. હવે એ બંનેના પ્રદેશો એક છે કે જુદા જુદા છે? તો એક ન્યાયે જોઈએ તો પડદા ઉપર જ ચિત્ર આવે છે અને તેથી બંનેનો પ્રદેશ એક છે, બંનેનો એરિયા એક છે. તેમ છતાં બંનેનો એરિયા જુદો જુદો એટલા માટે છે કે ચિત્ર બદલાઈ જાય છે, પડદો એમને મરી જાય છે. જો બંને સર્વથા એક થયા હોત તો શું થાત? કે ચિત્ર બદલાઈ જતા પડદો બદલાઈ જાત, પણ એવું થતું નથી. માટે બંને જુદા પણ છે અને બંને એક જગ્યાએ પણ છે. એમ રાગ છે ત્યાં જ્ઞાન છે એ આગમ પદ્ધતિથી છે. આગમનો આધાર પરમાણુ છે, અધ્યાત્મનો આધાર આત્મા છે. જ્યારે આત્માનું અવલંબન લેવું હોય ત્યારે અને આત્માનું અવલંબન લઈએ ત્યારે રાગનો ભિન્ન અનુભવ થાય છે, પોતાનામાં અનુભવ નથી થતો, પરપણે અનુભવ થાય છે, સ્પષ્ટપણે પરપણે અનુભવ થાય છે, એમાં બે મત નથી. અને એ વાત કહેવા માટે અહીંયા જયચંદજીએ સ્પષ્ટ કર્યું છે કે રાગના પ્રદેશો ભિન્ન છે અને જ્ઞાનના પ્રદેશો ભિન્ન છે. કેમ કે રાગ ચાલ્યો જાય છે અને જ્ઞાન એમને મરી જાય છે, માટે બંનેનું ક્ષેત્ર ભિન્ન છે. અને એટલા માટે પહેલેથી એમ જ કહ્યું કે એક વસ્તુ બીજી વસ્તુની નથી, એક વસ્તુને બીજી વસ્તુ સાથે આધાર